पद 56। बालूड़ी अबला जोर किश्यू करे, पीउड़ो परगर जाए।
बालूड़ी अबला जोर किशुं करे, बालूड़ी अबला जोर किशुं करे, पीउड़ो पर घर जाय। पूरब दिश पश्चिम दिश रात्रो रवि असंगत थाय। हो बालूड़ी अबला जोर किशुं करे, बालूड़ी अबला जोर किशुं करे। पूनम शशि सम चेतन जानिए, चंद्र तप सम भाण। पूनम शशि सम चेतन जानिए, चंद्र तप सम भाण। बादल भर जिम दल थितियाए, प्रकृति अनावृत जान। हो बालूड़ी अबला जोर किशुं करे, बालूड़ी अबला जोर किशुं करे। पर घर भमता स्वाद कियो लहे, तन धन यौवन हान। पर घर भमता स्वाद कियो लहे, तन धन यौवन हान। दिन दिन दिसे अपयस बाध तो, निज जन माने न कान। हो बालूड़ी अबला जोर किशुं करे, बालूड़ी अबला जोर किशुं करे। कुलवट छांडी अवट उवट पड़े, मन में हुवाने घाट। कुलवट छांडी अवट उवट पड़े, मन में हुवाने घाट। आंधो आंधो मिले बेजन, कौन देखाड़े बाट। हो बालूड़ी अबला जोर किशुं करे, बालूड़ी अबला जोर किशुं करे। बंधु विवेके पीउड़ो बुझव्यो, वार्यो पर घर संग। બંધુ વિવેકે પીવડો બુઝવ્યો વારો પર ઘર સંગ આનંદ ઘન સમતા ઘર આણે વાધ નવ નવ રંગ હો બાલુડી અબલા જોર કી શું કરે બાલુડી અબલા જોર કી શું કરે પીવડો પર ઘર જાય પૂરબ દિશી પશ્ચિમ દિશી રાત્રો રવિ અસંગત થાય હો બાલુડી અબલા જોર કી શું કરે બાલુડી અબલા જોર કી શું કરે.
કહ્યું છે કે સંસાર સપના કોઈ નહીં અપના, સંસાર પણ ખુલ્લી આંખનું જીવનભરનું સ્વપ્નું જ છે. ચેતન જેવો ચેતન જ્યારે પોતાના આત્મઘરમાં ન રહેતા આત્મઘરની બહાર નીકળી જડનો સંગી બને છે, પુદ્ગલનો પ્રેમી બને છે, ત્યારે જીવોની જે દશા હોય છે તે દશાનું વર્ણન યોગીરાજે આ પદમાં કર્યું છે. પ્રમાદ એ સાધના જીવનનો ઘણો કાળ ખાઈ જાય છે. બાલુડી અબળા જોર કી શું કરે, પીવડો પરઘર જાય, પૂરવ દિશી પશ્ચિમ દિશી રાતડો રવિ અસ્તંગત થાય. બાલુડીની ઉપમા સુમતિ સાથે ઘટાવી છે કે જે હજુ બાલ્યાવસ્થામાં છે, અપરિપક્વ દશામાં છે. આત્મા જ્યારે મિથ્યાત્વ અને અવિરતિની મોહ નિદ્રામાં ઘોરતો હોય છે ત્યારની અવસ્થાને શાસ્ત્રોમાં બહુશયન અને શયન તરીકે ઓળખાવી છે. મિથ્યાત્વને બહુશયન અને અવિરત સમ્યગ દ્રષ્ટિને શયન સાથે ઘટાવે છે. જો કે સમ્યગ દ્રષ્ટિ આત્મા સ્વમાં જાગૃત હોય છે, પણ અવિરતિની અપેક્ષાએ તે ગુણ ઠાણે શયન અવસ્થા કહી છે. સમજમાંથી પ્રમાદ નીકળી ગયો છે, છતાં આચરણામાં પ્રમાદ રહ્યો છે, તેથી તે રૂપ પ્રમાદની અપેક્ષાએ શયન અવસ્થા કહી છે. તેની દશા જાગતો પથારીમાં પડી રહેલાના જેવી છે. જે સ્ત્રીનો પતિ પારકે ઘેર ભટકતો હોય તેવી નારીને અબળાની ઉપમા આપીને પહેલે તેમજ ચોથે ગુણ ઠાણે રહેલ ચેતનાને અહીં સ્પષ્ટ ચેતવણી આપી છે, તેમજ ચોથે ગુણ ઠાણે સુમતિનું જોર અલ્પ છે, કુમતિનું જોર ચાલે છે. કારણ કે પતિ વિભાવ ભાવોમાં રમ્યા કરે છે, એને વિભાવમાં એટલો આનંદ આવે છે કે એ પોતાનું ઘર જ ભૂલી ગયો છે. આવા પતિ ચેતન ઉપર સુમતિરૂપ પત્નીનું જોર પણ શું ચાલે? ઉગવાની અને આથમવાની દિશા એક સરખી હોતી નથી. પૂર્વ દિશામાં ઉગેલો સૂર્ય આથમે છે ત્યારે તે દિશા પશ્ચિમ હોય છે. ઉગવું અને આથમવું એ એક જાતના વ્યવસ્થિતને આધીન હોય તે મનુષ્યને નિયમબદ્ધ જીવન જીવવા પ્રેરે છે. કુદરતની જે જે પ્રાકૃતિક રચનાઓ ઘડાયેલી છે તે બધી વ્યવસ્થિત અને નિયમબદ્ધ છે. તે માનવીને ચેતવે છે કે તને જે માનવ જીવન મળ્યું છે તે ખાઈ પીને મોજ મજા કરવા માટે કે અન્યોના પ્રાણને હરણ કરવા માટે નથી મળ્યું, પરંતુ તું પોતે પણ સુખ શાંતિ સમાધિથી જીવે અને બીજાને પણ તે રીતે જીવવા દે તે માટે મળ્યું છે. જીવો અને જીવવા દો, લીવ એન્ડ લેટ લીવ, એ મનુષ્યનો જીવન મંત્ર હોવો જોઈએ. આનાથી વિપરીત જીવન જીવનારો ધર્મના નામે દંભ ઉભો કરી પોતાના માનસને ક્રૂર અને રાક્ષસી બનાવે છે. દિવસે મળતો સૂર્યનો પ્રકાશ માનવીને સત્કાર્ય કરવા પ્રેરે છે. પૂર્વ દિશામાં ઉગતો સૂર્ય જગતના જીવોને જીવવા માટેનો માર્ગ દેખાડનાર એક દિશાયંત્ર છે, અને શશી વિનાની રાત્રડી અંધકારપૂર્ણ હોય માનવીને દિશાશૂન્ય બનાવી ભટકાવી મારે છે. જેટલા ક્રૂર રાક્ષસી અધમ કાર્યો થાય છે તે મોટે ભાગે રાત્રે થાય છે અને અંધારામાં થાય છે. સૂર્યના ઉગવા અને અસ્ત થવા રૂપ પ્રસંગથી જ્ઞાની પુરુષો જીવને ચેતવે છે કે હે જીવ, માનવ જીવન એ સૂર્યના પ્રકાશ જેવું છે, તો તેને તું સત્કાર્યથી ભરી દે કે જેથી તે પૂરું થાય તો પણ તારે પસ્તાવું ના પડે અને ફરીથી પાછી તને પ્રકાશપૂર્ણ શ્રેષ્ઠ જીવન જીવવાની તક મળ્યા કરે. ચેતન પૂર્વ દિશાના સૂર્ય સમાન છે, તેનામાં ઝળહળતું તેજ છે, પણ તેજ ચેતન જ્યારે પશ્ચિમ દિશારૂપ પરઘરમાં આસક્ત થાય તો તેનું તેજ હાનિ પામે, અસ્ત પામે. તેમાં બિચારી સુમતિ શું કરી શકે? પોતાના સ્વભાવમાં રહેવું તે પૂર્વ દિશાના સૂર્ય સમાન છે અને તેમાંથી બહાર નીકળી વિભાવ ભાવોમાં રખડવું તે પશ્ચિમ દિશાના સૂર્ય સમાન છે. વિભાવ ભાવોમાં રખડનારને ઘોર અંધકારની રાત્રિ જેવી નરક તિર્યંચ ગતિઓમાં ભટકવું પડે છે, પરંતુ જે નિરંતર આત્મભાવમાં રહે છે તે દેવ અને મનુજ ગતિ જેવી સદગતિને પામીને આત્મવિકાસ સાધે છે. પૂનમ નિશી સમચેતન જાણીએ ચંદ્રા તપ સમભાણ, બાદલ ભર જીબ દલથી આણીએ પ્રકૃતિ અનાવૃત જાણ. પૂર્ણિમાના ચંદ્ર જેવો નિર્મળ ચેતન જાણો અને ચંદ્રના પ્રકાશ જેવો તેનું જ્ઞાન પ્રકાશ જાણો. બાદળાના સમૂહ જેવી કર્મદલિકની સ્થિતિ જાણો અને પ્રકૃતિ એટલે મૂળ સ્વભાવે ચેતન આવરણ વગરનો છે એમ જાણો. આત્માની અનંત શક્તિ છે, તેમાં એક ચિતી શક્તિ છે જે ચૈતન્ય શક્તિ છે, તે આત્માને શીતલતા આપનાર છે. સૂર્યનો પ્રકાશ જેમ ઉષ્ણ હોય છે તેમ આત્માનો જ્ઞાન પ્રકાશ ઉષ્ણ નથી હોતો, પણ શીતળ હોય છે. આત્માના બધા જ ગુણો આત્માને આનંદ આપનાર છે. એક એક ગુણમાંથી અનંત આનંદ આવે છે. તેવા અનંતા ગુણો હોવાથી એક સાથે અનંત અનંત આનંદ સિદ્ધ ભગવંતો અનુભવી રહ્યા છે. જેમ પ્રકાશ વગરના ચંદ્રમાની કલ્પના અશક્ય છે, તેમ જ્ઞાન વગરના આત્માની કલ્પના થઈ શકતી નથી. સ્વભાવથી નહીં ઢંકાયેલો હોવા છતાં વર્તમાન કાળે કર્મથી તે જ્ઞાન પ્રકાશ આવૃત થયેલો છે. શુદ્ધ જ્ઞાન પ્રકાશ અત્યારે વિભાવ ભાવમાં આવી સંસારમાં રખડતો બન્યો છે. ચેતનની જે આવી દશા થઈ છે તે ચેતનાની સખી સુમતિ યાદ કરી રહી છે, પણ તેનું કાંઈ ઉપજે તેમ નથી. અહીંયા ચેતન એવો આત્મા તેની પત્ની ચેતના અને તેની સખી કુમતી ત્રણે ઐક્ય ભાવને પામેલા છે તે યાદ રાખવાનું છે. જેમ સૂર્યના ઉદય અને અસ્ત કુદરતના નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે, તેમ જીવને જન્મ અને મરણ પણ કર્મના નિયમ પ્રમાણે કરવા પડે છે. સૂર્યપ્રકાશની ગરમીથી દરિયાના ખારા પાણીનું બાષ્પીભવન થવાની ક્રિયા નજરે ચડતી નથી, છતાં તે ક્રિયા સમયે સમયે થઈ રહી છે. સૂર્યની હાજરીમાં પાણીની વરાળ થઈ વાદળા બંધાય છે, તે વાદળા બંધાયેલા જોઈ શકાય છે અને તે જ વાદળાઓ પાછા બુંદ બુંદ રૂપે વરસીને ખારા જલનું મીઠા પાણીમાં રૂપાંતર થઈ ધરતીની પ્યાસને તૃપ્ત કરે છે. વાદળા રૂપે જ્યારે બંધાયા ત્યારે તેમાં પાણી આવૃત હતું અને તે જ વાદળા જ્યારે વરસે છે ત્યારે તે પાણી અનાવૃત થાય છે. આમ કુદરતના તંત્રમાં અનાવૃતને આવૃતનું ચક્ર અવિરતપણે ચાલ્યા કરે છે, તેમ જીવમાં પણ પુણ્ય અને પાપ પ્રકૃતિના બંધ અને ઉદય ચાલ્યા કરે છે. પૂર્વમાં બાંધેલા કર્મો પ્રતિ સમયે વર્તમાનમાં ઉદય પામી ખરી રહ્યા છે, તો પ્રતિ સમયે નવા નવા કર્મો બંધાઈ પણ રહ્યા છે. આવી રીતે જેમ વિશ્વમાં સૂર્યના ઉદય અને અસ્ત નિયમિત દેખાય છે, જગતના જીવોમાં જન્મ અને મરણ જેમ દેખાય છે, તેમ આત્મપ્રદેશો પર કર્મ પરમાણુઓનું આવૃત અનાવૃત થવારૂપ સૂક્ષ્મ ક્રિયા પ્રતિ સમય થઈ રહી છે. આત્માને સમતાના ઘરમાં લાવનાર સમતાનો ભાઈ વિવેક છે. તે વિવેકને પામીને ચેતન જો પોતાની જ્ઞાન દ્રષ્ટિને સૂક્ષ્મ કરે અને પોતાના તરફ વાળે તો તે ઉન્માર્ગમાંથી સન્માર્ગ તરફ આવે અને અંતે સ્વરૂપ ક્રિયાને તીવ્ર બનાવી દુઃખનો અંત કરે. ચેતન આજ સુધી વિવેકી બનીને જીવ્યો નથી અને પોતાની વિવેક દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવી નથી. તેને કારણે પરઘરમાં ભમતા તેના કેવા હાલ થયા છે તેનું વર્ણન હવે ગાથા 3 કરે છે. પરઘર ભમતા સ્વાદ કિશો લહે, તન ધન યૌવન હાણ, દિન દિન દિસે અપયશ વાધતો, નિજ જન ન માને કાણ. ચેતનાની સખી સુમતી વિચારી રહી છે કે મહારાજ સ્વામી પરભવમાં રમણ કરે છે, સ્થૂલ એવા ઇન્દ્રિય સુખોમાં મોજ માણે છે, પણ તેમાં શું સ્વાદ માણવાનું, એમાં આનંદ શું, મોટાઈ શી? ખરી રીતે જોતા તો એમાં એના શરીરની, પૈસાની, યુવાનીની હાનિ થાય છે. પરભવમાં રમણતા કરવાથી તેમનો અપયશ દિવસે દિવસે વધતો જાય છે. રખડેલને કોઈ ઘેર બોલાવે નહીં, જ્યાં જાય ત્યાં હડહડ કરે, તેથી હડદૂત થવાને કારણે એનું જીવન અકારું બની જાય છે. છેવટે એવી દશા થાય છે કે પોતાના ઘરના માણસો પણ એની આજ્ઞામાં રહેતા નથી. પરઘરમાં જવાથી ચેતને પોતાના આનંદ ગુણને ગુમાવ્યો અને સુખ દુઃખાદીમાં રાચતો થયો. દેહ અને ઇન્દ્રિયોના ક્ષણિક સુખ માટે તેણે તન, મન, ધન, યૌવન વગેરેનું લીલામ કર્યું. જે માનવ દેહ દ્વારા પરમાત્મ ભક્તિ, સાધુ સંતોની સેવા, સત્સંગ વગેરે દ્વારા આત્મકમાણી કરવાની હતી, તેને બદલે પાર વિનાની નુકસાનીનો વેપાર કરી ચેતને આ મનુષ્ય દેહ પામી શું મેળવ્યું? આ ભવમાં અપમાન, અપયશ અને ભવાંતરે દુર્ગતિ અને અનંત સંસારનું પરિભ્રમણ ઊભું કર્યું એણે. કલવટ છાંડી અવટ ઉવટ પડે, મન મેહુ વાને ઘાટ, આંધો આંધો મિલે બે જણ, કોણ દેખાડે રે વાટ. આત્માએ પોતાના સમતા ઘરમાં રહેવું તે ચેતનની કલવટ કુળવટ અર્થાત કુળ મર્યાદા છે, તેમજ વ્યવહારથી શિષ્ટ પુરુષ સંમત જે મર્યાદા છે તે જાળવવી તે કુળ મર્યાદા છે. ચેતન અનાદિકાળથી આ કુળ મર્યાદાનો લોપ કરી પરઘર મમતા માયાના ઘરમાં ભટકી રહ્યો છે. દરેક ભવે ભવે નવા દેહ ધારણ કરી રહ્યો છે. તેના ફળરૂપે ઉવટ એટલે ઉપર ઉઠવાને બદલે અવટ એટલે અવળી અંધકારમય નરક તીર્થંચ ગતિમાં ફેંકાઈ જવું પડ્યું. જ્ઞાન કદરૂપું બન્યું, આનંદ સુખદુઃખમાં ફેરવાઈ ગયો. હે ચેતન, તારા મનની સ્થિતિ મેહુવા એટલે ધોબીના કૂતરા જેવી થઈ. ધોબીનો કૂતરો ધોબી સાથે ઘાટ ઉપર જાય, ત્યાં ઘાટના કૂતરા તેને પરાયો સમજીને ભોંકે, ભસે અને ઘેર જાય, ત્યારે ઘરના શેરીના કૂતરા પણ તેને પરાયો બહારનો કૂતરો સમજી ભોંકે કે ભસે. ન તો ઘાટના કૂતરા તેને પોતાનો સમજે કે ન તો ઘરના શેરીના કૂતરા તેને પોતાનો સમજે. આમ બધેથી હડહડ થયા કરે અને આ રીતે જીવ પણ નથી તો આત્માનો રહેતો કે નથી તો પૂતગલનો થતો અને ઉભય ભ્રષ્ટ બની બધેથી ધુત્કાર પામે છે. અથવા તો જેમ ધોબીનો કૂતરો ઘાટ ઉપર ધોબીની સાથે જાય એટલે ધોબણ સમજે કે ધોબીને માટે ખાવાનું મોકલ્યું છે એટલે તેમાંથી કૂતરો પણ ખાઈ લેશે, અને ધોબી સમજે કે ઘેરથી આવ્યો છે માટે ખાઈને જ આવ્યો હશે. આમ બંને બાજુથી ખાધા પીધા વિનાની દશા થાય તેમ બે ઘરનો પરોણો ભૂખે મરે એવી જીવની હાલત પણ ચારે ગતિમાં ભટકેલ બની છે. આત્મા જ્ઞાની હોવા છતાં કર્મના પાશમાં ફસાઈ ચારે ગતિમાં ભટકવા વાળો થયો. બે આંધળે આંધળા ભેગા થાય તો કોણ કોને માર્ગ દેખાડે? મનને પોતાનો માલિક જીવ અવિવેકી હોવાને કારણે આંધળો મળ્યો અને માલિકને તો મન શિષ્ય આંધળો જ છે. આમ મન અને જીવ બંને આંધળા ભેગા થયા તો હવે કોણ કોને માર્ગ બતાવે? અહીંયા જીવ પોતે જ્ઞાન સ્વરૂપી હોવા છતાં અનંતકાળથી અવિવેકી બનેલો હોવાને કારણે મિથ્યાત્વી હોવાથી તેને અંધની ઉપમા આપવામાં આવી છે અને તે ઘટમાન છે, સાર્થક છે. બંધુ વિવેકે પીવડો બુજવ્યો, વાર્યો પર ઘરસંગ, આનંદ ઘન સમતા ઘર આણે, બાધે નવનવા રંગ. સમતા પોતાની સખી સુમતિને કહી રહી છે કે મારા ભાઈ વિવેકે મારા પતિ ચેતનને બુજવ્યો અને અનાદિકાળથી જે માયા મમતા રૂપી પરઘરમાં જઈ તેનો સંગ કરતો હતો તેને વિવેક દ્રષ્ટિ આપી ત્યાંથી પાછો વાર્યો. જેની જ્ઞાન દ્રષ્ટિ વિવેક દ્રષ્ટિ પૂર્ણપણે ખીલે છે તેની અસર બીજા ઉપર અવશ્ય પડે જ છે. વિવેક દ્રષ્ટિની અસર મન અને ચેતન બંને પર પડવાથી બેઉ બુજ્યા, બહાર બહિર્વૃત્તિઓમાં ભટકતું મન બંધ થયું એટલે મન સુમન બન્યું અને ચેતન જ્ઞાનમય બન્યું અને બંને સમતાના ઘરમાં આવી સ્થિર થયા. યોગીરાજ કહે છે કે આનંદ ઘનના નાથ પ્રભુની મારા ઉપર મહેર થઈ, ત્રણ લોકના નાથની કરુણા નજર મારા ઉપર પડી, ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થઈ જેનાથી આંતરશોધની નવી નવી ક્ષિતિજો ખુલવાથી નવી નવી અનુભૂતિઓની રંગતતાનો અંદરમાં વધારો થતો ગયો.